सज्जतानो संग लावे खेतीमां रंग, कार्यक्रम नंबर 66, प्रसारण तारीख 24 एप्रिल 2008।
ગયા ગુરુવારે સજ્જતાનો સંગ સાંભળ્યા પછી મને મોબાઈલ ઉપર ફોન કરીને ધરવી દેનારા મારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને આ શંકરના હેત ભર્યા નમસ્કાર.
મારા પણ નમસ્કાર મિત્રો.
મિત્રો, તડકા બરાબર ના પડવા માંડ્યા છો,
પણ તોય ચોમાસુ પાકો માટે તો બધા તન તોડ તૈયારી કરી જ રહ્યા છે. હોલાલ,
આજે તમારા ઉમાબેન કેમ આટલા ખુશ છે જાણો છો? બનેલું એવું કે અમારા બંને વચ્ચે એવી દલીલ જામી કે ખેડૂતો નવી પદ્ધતિ જેટલી ઝડપથી અપનાવવી જોઈએ એટલી અપનાવતા નથી.
પછી મારી વાત ખોટી પાડવા એ મને લઈ ગયા સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામે.
ત્યાં ડીએસસી અને સજ્જતા સંઘ માટે જાણીતા પણ અમને રૂબરૂ ક્યારેય નહીં મળેલા અનુભવી અને પ્રગતિશીલ ખેડૂત શ્રી બચુભાઈ નિનામાના ખેતરમાં જ લઈ ગયો. અને એમની સાથે વાત કર્યા પછી ઉમાજી માની ગયા કે બચુભાઈએ ચાતર્યો છે નવો ચીલો.
અને પછી જે વાતચીત થઈ એ બધાએ ધ્યાનથી સાંભળવા જેવી છે. સાંભળો.
નમસ્તે બચુભાઈ.
હા નમસ્કાર સાહેબ,
કેમ છો? મજામાં ને?
બસ મજામાં.
બચુભાઈ, જમીન તો ખરેખર ખુબ સરસ તૈયાર કરી રાખી છો. કુલ કેટલી જમીન છે?
2 એકર ને 30 ગુઠા. હા, એટલે હું નાના ખેડૂત માં આવું.
અને બધી જમીન સમતળ કરી દીધી છે?
ના, એમાં 25% બાકી છે, 75% થઈ ગઈ છે. એટલે 2 એકર જેવી કરી છે, એટલે એમાં પાટ પાડેલા છે.
બરાબર.
દર વર્ષે જમીન સમતલ વાળા પેલા જીએલડીસી આવે, જમીન ગુજરાત બી જમીન સંરક્ષણ, એમાં આ લોકો 1.5 વીઘુ એમની એક ક્યારી કરે છે. આ લોકો એમાં સમતલ કરે, એમાં મેં 3 વર્ષ સુધી આ સ્કીમ લીધી છે.
બરાબર.
એમાં ખાલી 30 ગુઠા જેવી બાકી છે, બીજી બધી મેં એ ખાડા ટેકરા વાળી તે સમતલ કરાઈ.
તો તમારી આ જમીન ઢાળ જોડા વાળી હતી, ત્યારે શું પાકતું હતું?
પેલા થતું હતું અમાર તુવર ને મકાઈ એ ટાઈપ નું થતું હતું, પણ વરસાદ ના કારણે જે ઉપર નો જે કેન્દ્રીય તત્વ નો જે સ્તર હોય એ વરસાદ ના કારણે ધોવાઈ જતું હતું, એટલે એનું ઉત્પાદન એકદમ ઓછું મળતું હતું.
બરાબર.
જે ઉપર ના જે પોષક તત્વો હોય, નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ, જે કેન્દ્રીય ખાતર ના જે પટ હોય એ વરસાદ પડવાથી ઢોળાવથી એ ખેંચાઈ જતું હતું.
બધું ખેંચી જાય, નીચે જાય, ઢાળ હોય એ બાજુ ખેંચી જતું,
ઢાળ હોય એ બાજુ ખેંચાઈ જાય અને વાઘા કોતેર માં એ જમીન વહી જાય.
અમુક જગ્યાએ પાણી ભરાઈ રહેતું તો ખરું કે નહીં બચુભાઈ?
હા, અમુક ખાડા ખાબોચી એમ ભરાઈ રહે ખરું.
તો એમાં જીવાત અને મૂળનો કોવારો જેવા કોઈ રોગ આવતા હતા ખરા?
આજુબાજુ સફેદ મચ્છી છે, પછી એવા મચ્છર અને એવી જીવાતો પડતી હતી, એટલે એ પાછી ખેતી ને નુકસાન બી કરતી હતી. કોવારો આવે પણ એમાં એ ખાસ કરીને જોવા નતો મળતો, પણ એનાથી એટલે જીવાતો વધારે ઉપદ્રવ થતો હતો.
પછી તમે શું કર્યું?
પછી અમે આ માહિતી મળી, એમાં આપણો સાબરકાંઠાના 4 પેલા તાલુકાઓ છે ટ્રાઇબલ એરિયાના, એમાં વિજયનગર, ભિલોડા, ખેડ બ્રહ્મા અને અમારું મેઘરજ.
બરાબર.
એમાં એ ટ્રાઇબલ માંથી અમુક એવી યોજનાઓ હોય, એટલે આદિવાસીને 1.5 વીઘુ જેવું એ સમતલ કરી આપવાની યોજનાઓ હતી, અને બીજા નંબરે ગુજરાત જમીન સંરક્ષણ વાળા બી 1.5 વીઘુ કરી આપતા હતા. એમાં અમારે પહેલા પ્રોસીજર કરવાનું આવે કે 7 બાર અને 8 અના ઉતારા ખેડૂત જોડે, અમે ખેડૂત આપે એની કબૂલાત ભરે છે. આ લોકો એવા ફોર્મ આવે છે ગવર્નમેન્ટના, ફોર્મ ભરી અને અમે મોકલાવીએ એટલે ત્યાંથી એમને મંજૂરી મળે, એટલે એ મંજૂરી ના આધારે એમના ફિલ્ડ સુપરવાઇઝર હોય, એ ફિલ્ડ સુપરવાઇઝરો આપણને ત્યાં માહિતી આપે કે તમારે જમીન સમતલ કરવાની છે, એ તમારે મંજૂરી છે એમ, એટલે અમે કહીએ કે હો ભાઈ તમારે જે યોજનામાં થતું હોય એટલું કરી આપવું એમ.
બરાબર છે.
એટલે આ લોકો 1.5 વીઘુ જેવું કરી આલે છે, બે સ્કીમો એ ટાઈપનું, એટલે એનો લાભ અમને ઉઠાવ્યો છે.
તો એમાં જમીન સમતળ કરવા શું શું કર્યું તમે?
હા, એમાં જમીન સમતળમાં જે ઢોળાવ વાળી જમીન હોય તે ટેકરામાં ઉપરથી ખેંચી અને નીચે ડોળામાં એ લોકો સરખી સમાંતર બનાવે, એક સરખી
બરાબર,
એટલે આ બાજુથી પાણી પેલી બાજુ જઈ શકે અને પેલી બાજુનું પાણી આ બાજુ આવી શકે, એવી રીતે ટોટી લેવર જેવું વાસ્તવમાં. એટલે વરસાદનું પાણી પડે ને તો એ જમીનમાં જ પડશે. આમાં અમારે ખેડ ખેડવાનું હોય, સાસ ખેંચવાના હોય, પછી નિંદામણ કરવાનું હોય, કરબ કાઢવાનું, આંતરખેડ કરવાની હોય તો એમ બહુ સરળ રહે, એમ એમાં કોઈ અડચણ નહીં પડે, સાસ બી સીધા ખેંચાય અને ઉત્પાદનમાં બી સારું મળે એમ.
એટલે જમીન સમતળ કરવા બહારથી માટી વગેરે પૂરેલી કે તમારા જ ખેતરની જમીન નીચાણમાં નાખેલી?
કેન્દ્રીય ખાતર અમારા ઢોરોનું મળમૂત્ર હોય, છાણ એ નાખવાનું, વત્તા જે લીલો પડવાશ કે છે સણ, સણ કયો, ઈકડ કયો અને ગવાર
બરાબર,
એનું પેલા વર્ષે અમે એને પૂખી દઈએ. પૂખ્યા પછી એના 30 દિવસ નો થાય, મહિનો દોઢ મહિનો નો, એટલે એને ભાગી નાખો
બરાબર,
એનું ભાગી નાખો એટલે ઓટોમેટિક સેન્દ્રીય ખાતર વાળું ખેતર બની જાય. પછી એનામાં ઉત્પાદન બહુ, એ 3-4 વર્ષ સુધી સેન્દ્રીય ખાતર ચાલે.
બચુ ભાઈ, આ જમીન સમતલ કર્યા પછી શિયાળુ પાકો કયા કયા લીધા?
હા, શિયાળુ પાકમાં ઘઉં, રાયડો અને એરંડા, ત્રણે ત્રણ થોડા થોડા અંતરમાં, 1 વીઘામાં કદાચ પેલું એરંડા હોય તો 1 વીઘામાં રાયડો હોય તો 1.5 વીઘામાં અમારે ઘઉં કરેલા, એ ટાઈપનું કરેલું.
પણ પાણીની સગવડ કેવી?
હા, પાણીની સગવડ આમ તો પાણીનો તળ તો બહુ ઊંડા છે, પણ બોર થી માણસો હવે ખેંચે, પાડે થી અમે પાણી લઈએ છીએ. ઉનાળામાં એકદમ પાણીના સ્તર ઊંડા છે એટલે બહુ પાણી ઓછું આવે છે, પીવા લાયક જ મળી રહે.
બરાબર, તો ચોમાસુ પાકોના વાવેતર માટે શું તૈયારી કરી છે?
ચોમાસુ પાક માટે એક તો અમારે એ ડુંગરામાં અને મેઘરજ તાલુકામાં મોટા ભાગે મકાઈ થાય છે, તુવર
બરાબર
અને અડદ, અને અમુક ખેડૂતો પાસે કપાસ પર હવે 2-4 વર્ષથી વળ્યા છે, એટલે અમુક કપાસ બી કરે છે.
તમે શું વાવવાના છે?
અમે મકાઈ વાવવાના છીએ, તુવર અને અડદ, અને થોડો કપાસ કરનો અખતરો કરવાની ગણતરી ચાલે છે.
બચુભાઈ, આ તમારી ખેતી સુધારવામાં DSC અને સજ્જતા સંઘ કઈ મદદરૂપ બન્યા હતા ખરા કે નહીં, એ વાત કરો ને થોડી.
હા, યસ, DSC સસ્તા સંઘ વાળા જે છે એમાં અમને સપોર્ટ કરે છે. એક ABA હેમરો કરીને સંસ્થા કયો કે બેંક કયો, ત્યાંથી અમને અવનવા અખતરાઓ આપે છે ગામમાં, કે ક્યાંક સુધારેલ જાતના બિયારણો.
બરાબર,
અમારે અહીંયા ગામડામાં કેવું છે કે બાપ દાદાના પરંપરાગત બિયારણો ચાલે, જૂના, અમારે કોઠી ના ચાલે છે, બેગ ના ચાલતા નથી, એટલે અમે હવે બેગ નું વાવેતર કરતા થઈ ગયા છીએ. સુધારેલા બિયારણ અમે ત્યાંથી અમુક અખતરાઓ ખેડૂતોને ગામમાં 4-5 જણને આપેલા છે, એનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે, અને એનું હવે અમે વ્યાપ વિસ્તરણ કરવા માટેની કોશિશો ચાલે છે. જે ખેડૂતને 50 મણનો ઉતારો આવેલો છે, અમુકને 60 મણનો ઉતારો આપેલો છે, એટલે એવા અખતરાઓ અમે વ્યાપ વિસ્તરણ કરવાના છીએ. અને ખુદ અમને બી 322 અખતરો કર્યો હતો. પહેલા અમે જે વાવતા હતા એ 20 કિલોએ 30 મણનો જ ઉતારો આવે, વધારે મહેનત કરીએ અને રાસાયણિક ખાતર ને સેન્દ્રીય ખાતર ને બધું કરીએ તોય, પણ અમારે 322 નું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. ખુદ મારે જ 30 કિલો વાયા હતા એમાં 45 મણનો ઉતારો છે. હા, એટલે બહુ સારું છે. અને 2 વર્ષ પહેલા એમને જાતું હતું 270 કરીને જાત હતી, એ બી બહુ સારી છે. અમારા ખાડા ટેકરામાં 30-35 મણનો ઉતારો ચાલે જ છે, પણ એ પાછો અમારે ત્યાંથી જે બિયારણ લઈ ગયા છે બાજુનો, સીધી જમીન અને પિયત ની ફૂલ સગવડ છે, એ લોકોને 60 મણનો ઉતારો છે, એટલે બહુ સારું છે.
વાહ
વાહ, એવું રિઝલ્ટ મળ્યું છે. એટલે અમે ABO એમરે વાળાને કહીએ કે આ વર્ષે અમને અવનવા નવા વેરાયટી અને નવી જાત બહાર પાડેલી કૃષિ યુનિવર્સિટીએ, એવા બિયારણ મળે, ગામમાં 2-3 જણને ખાલી ડેમોસ્ટ્રેશન આપે તો એ જોઈને બીજો ખેડૂત પ્રેરાય, એવી અમે અમારી અપેક્ષાઓ છે. સસ્તાનો સંઘ લાવે ખેતીમાં રંગ, અમારે અહીંયા ખેડૂતો સાંભળે જ છે, પણ અમુક ને ઘરે પેલા રેડિયો નથી, એના લીધે એનો અભાવ છે, નહીં તો જે અંક બહાર પાડેલા છે
દિવાળાની,
હા, અંક ના લીધે આપણે બધો વખત જ છે, ના જે અંકો પ્રગટ થાય છે એ અંકો નો તો ઉપયોગ 100% થાય છે.
વાહ બચુભાઈ વાહ, તમને તો ખૂબ ખૂબ ખૂબ
ધન્યવાદ.
પણ મને એમ થાય છે કે આજે અમે આવ્યા છીએ તો સાથે સાથે બીજા ખેડૂત મિત્રોને પણ કઈ સંદેશ આપી દો.
અમારે દર મહિને મીટિંગ થાય છે, મીટિંગમાં અમારા 30 સભ્યો છે અને બાકીના જે અમારો 40-50 ગ્રુપ ચાલે છે, બચત ગ્રુપ, એમના મેમ્બરો બી મીટિંગ થાય છે, એની અંદર અમે બી ચર્ચા કરીએ છીએ. જ્યાં સુધી માણસનો બદલાવ નહીં થાય ત્યાં સુધી ખેતીનો બદલાવ થાય એવું નથી.
બચુભાઈ, તમને ખૂબ 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 અભિનંદન અને આભાર પણ. તમારી પાસેથી તો ઘણું બધું જાણવા મળ્યું. અને તમે કહ્યું એ વાત 100-100% સાચી છે કે જ્યાં સુધી માણસ એટલે કે ખેડૂત નહીં બદલે ત્યાં સુધી ખેતી નહીં જ બદલે,
નહીં બદલાય.
ચાલો ફરી પાછા ક્યારેક મળવા આવીશું, અત્યારે તમારી રજા લઈ લઈએ. ચાલો આવજો.
આવજો.
હા, ઓકે, બાય બાય.
લાલ, મને લાગે છે કે આપણે બધાએ હવે બાપ દાદાની પેઢીઓથી ચાલી આવતી ખેતીની રીત ત્યજીને નવું કશું કરવું પડશે.
આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજી કહે છે એમ સરકારની 75-75% સહાયથી મળતા DAP જેવા ફોસ્ફરસના ખાતરોનો આપણે ક્યાં સુધી આડેધડ ઉપયોગ કરતા રહીશું મિત્રો?
હા મિત્રો, આ સહાય કે સબસિડી જો બંધ થઈ જશે તો આપણને કોઈ પાક પોસાશે નહીં.
જેમ કે પોટાશની 50 કિલોની થેલીની પડતર 650 રૂપિયાની પડે છે અને એ થેલી ખેડૂતને 220 રૂપિયામાં મળે છે. આપણે પૂરેપૂરી કિંમત ચૂકવીએ તો અનાજ કઠોળ કે શાકભાજી શું ભાવે પડશે એ વિચારી જોયું જ ખરું.
એ જ રીતે ફોસ્ફરસ ખાતર કે ફોસ્ફરસના તત્વથી બનતી મોનોક્રોટોફોસ અને ક્વિનાલફોસ જેવી દવાઓ માટે જરૂરી ફોસ્ફરસ પણ આયાત કરવો પડે છે અને તેની પડતર થેલી દીઠ લગભગ 2310 રૂપિયા જેટલી પડે છે,
જ્યારે આપણને ખેડૂતોને એ 490 રૂપિયામાં મળે છે. મિત્રો, પણ આવું કેટલો સમય ચાલશે? ફોસ્ફરસનો પાકમાં પૂરેપૂરો ઉપયોગ થાય તેવા જૈવિક ખાતરો, ફોસ્ફેટ કલ્ચર, રાઇઝોબિયમ કલ્ચર, ટ્રાયકોડરમા દિવેલીનો ખોળ, કણજીનો ખોળ વગેરેનો ઉપયોગ આપણે વધારવો જ પડશે.
ટૂંકમાં, જમીનમાં કુદરતી રીતે જ પોષક તત્વો ઉમેરાય એ માટે લીલો પડવાશ અને સજીવ ખેતીના પ્રયોગો વધારવા પડશે.
બચુભાઈએ પણ એ જ પ્રયોગ કર્યા છે ને?
જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવી જ પડશે અને તો જ આપણે ખેતી પર નભી શકીશું.
એ જ રીતે જમીનમાં રસખસ સચવાય રહે તે માટે તેનું ધોવાણ અટકાવવું પડશે. ઢાળથી વિરુદ્ધ દિશાના પાળા બનાવી શક્ય એટલું પાણી જમીનમાં ઉતારી વધારાનું પાણી ખેતરને નુકસાન કર્યા વિના ખેતર બહાર નીકળી જાય એવી વ્યવસ્થા કરવી પડશે મિત્રો.
અને આપણે હવે આજની વાતો પૂરી કરવી પડશે,
પણ એ પહેલા મિત્રોને આજનો ઇનામી સવાલ એ પૂછવો પડશે ને, અને સાથે 61મા કાર્યક્રમના સવાલનો સાચો જવાબ આપનારા મિત્રોમાંથી ઇનામ જીતનારા બે મિત્રોના નામ પણ જાહેર કરવા પડશે.
સવાલ તો હું તૈયાર રાખીને જ બેઠી છું. લખો મિત્રો, જમીન સમતળ કરવાના ફાયદા શું છે?
સવાલ ફરી બોલું છું મિત્રો, જમીન સમતળ કરવાના ફાયદા શું છે અથવા તો કયા કયા ફાયદા છે?
અને હવે 61મા કાર્યક્રમના વિજેતા મિત્રોના નામ.
ફોન અને સંખ્યાબંધ પત્રો દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સંતરામ સોસાયટીના નરેશકુમાર બળદેવભાઈ મેઘા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જનારા મિત્ર છે જૂનાગઢ જિલ્લાના કેશોદના શ્રી પિયુષભાઈ ભૂપતભાઈ પાંચરિયા.
મિત્રો, તમને બંનેને ઇનામ મુબારક અને બચુભાઈ જેવા નવો ચીલો ચાતરનારા મિત્રોને પણ ખૂબ 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 ધન્યવાદ.
લાલ, આજે જતા જતા સૌને એ જ કહેવાનું છે કે તમે કે તમારા સગા સંબંધી ઓળખીતાએ ખેતીમાં જો કોઈ નવો પ્રયોગ કર્યો હોય તો તેની માહિતી અમને તત્કાલ મોકલી આપો. આ માહિતી અમે આપણા આ કાર્યક્રમમાં અને DSC દ્વારા ખેડૂત મિત્રોને ખેતીમાં નવી દિશા ચિંતતા સામયિક દીવાદાંડીમાં એમના ફોટા સાથે રજૂ કરીશું.
બિલકુલ બરાબર. અને એ માટે DSCના ફોન નંબર
0 27 17 235 995
આ નંબર ઉપર આજે અને એ ઉપરાંત શ્રી પરેશભાઈના મોબાઈલ નંબર 92 281 23 644 આ નંબર ઉપર પણ બાકીના દિવસોએ જાણ કરી શકશો.
હા જી, શ્રી પરેશભાઈનો મોબાઈલ નંબર ફરી બોલું છું, 92 281 23 644. અને પત્ર લખવાનું સરનામું તો બધા પાસે છે.
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
ભાઈઓ બહેનો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ હેઠળ આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત કરાતા આ કાર્યક્રમનો હેતુ એક જ છે, તમારી ખેતી સમૃદ્ધ અને પોષણક્ષમ
બને. તો ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણ હોય નિસંકોચ અમને જાણ કરજો મિત્રો.
બિલકુલ.
અને દર ગુરુવારે આવી જ કામની માહિતી અમે આપની સમક્ષ મૂકતા રહીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી કહી દઈએ,
નમસ્તે,
આવજો.